તારીખ 3/12/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 752 753 અને 754 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 434
સ્વામી કાર્તિકેયાનું દીક્ષા 97 ગાથા અને 102 ગાથાના પ્રવચન તપનો વિષય છે. તપ વડે નિર્જરા થાય છે, પણ જે તપ જ્ઞાન સહિત હોય તે તપ વડે જ નિર્જરા થાય છે. જે તપ માનવામાં આવ્યું છે અને પ્રણાલી જે તપની ચાલે છે સંપ્રદાયોમાં, એ તપથી નિર્જરા થાય છે એમ નથી. એ તપનો વિકલ્પ છે સુભરાગ. અને શુભરાગમાં કષાયની મંદતાનો કાળ હોય ત્યારે શુભ પ્રકૃતિનું બંધન થાય. પાછું કષાય તીવ્ર થતા અશુભ પ્રકૃતિનું બંધન પણ થાય. જેમ કે ઉપવાસ કરે છે તો જ્યારે ઉપવાસ કરવાનો ભાવ થાય ત્યારે તો એને શુભ ભાવ થયો, નિર્જરા થવાનો તો પ્રશ્ન નથી. શુભ પ્રકૃતિનું એમાં બંધન છે. પણ ભૂખ લાગે અને અશાતા વિધની થાય ત્યારે પાછા પરિણામમાં કષાયની મંદતા ન જળવાય, આકુલતા થાય એટલે કષાયની તીવ્રતા થાય ત્યારે અશુભ પ્રકારના કર્મો પણ બંધાય. અશાતાને ભૂલવા માટે કોઈ લૌકિક કાર્યોમાં પડે, કોઈ દુકાને જાય, કોઈ રમત રમે, કોઈ નિંદ્રા લે, ઊંઘી જાવ એટલે 2-4 કલાક
નીકળી જાય,
વખત ટૂંકો થઈ જાય, એ બધા અશુભ બંધનના પ્રકાર છે. એમાંથી તો શુભ પ્રકૃતિનો બંધ પણ નથી, અશુભ પ્રકારના કર્મ બંધાય છે. પણ એ તપથી નિર્જરા થાય છે એ પ્રકાર તો નથી. બિલકુલ નિર્જરાનો પ્રશ્ન જ નથી. તપ વડે નિર્જરા થાય છે, પણ તે કયું તપ? કે જે તપ જ્ઞાન સહિત હોય અથવા આત્મજ્ઞાન સહિતની જે સ્વરૂપમાં લીનતા હોય, એકાગ્રતા હોય, એ તપ છે. અને તે તપ વડે નિર્જરા થાય છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન ન હોય અને જેનું જ્ઞાન ન હોય એમાં એકાગ્રતા થાય, એવું તો બની શકતું નથી. જે વિષયને જાણતો જ ન હોય એમાં એકાગ્ર થાય, એ તો બને જ કેવી રીતે? આત્માનું જ્ઞાન ન હોય ને આત્માને છોડીને ગમે ત્યાં પરિણામ એકાગ્ર થાય, કોઈ શુભ કે અશુભ વિષયમાં, તો શુભ કે અશુભ પ્રકારનો કર્મ બંધન થાય. પણ નિર્જરા થાય એ પ્રશ્ન રહેતો નથી. નિર્જરા તો ત્યારે ગણવામાં આવે છે કે જ્યારે ઉદયના કાળમાં જીવ ઉદય સાથે જોડાય નહીં ત્યારે. ગુરુકર્મ નો ઉદય સતત ચાલુ છે ધારાવાહી પ્રમાણે. એ ઉદયના કાળમાં સ્વરૂપમાં ઉપયોગ જોડાય, આત્માનો યોગ થાય, જોડાણ આત્મામાં થાય, તો જે કર્મ પાકીને ખરવા આવ્યું હતું એને નિર્જરા કહેવાય. એમ થવાને બદલે ઉદયમાં જોડાય તો જે વિપાકમાં આવ્યું છે એ તો ખરી જશે, પણ નવું કર્મ બંધાશે એની મુખ્યતાને લઈને એને બંધન થાય છે એમ કહેવાય છે, પણ નિર્જરા થાય છે એમ કહેવાતું નથી. જેટલા કર્મ ઉદયમાં આવે છે ખરવા જ આવે છે, નિર્જરવા જ આવે છે. અને એવી સ્વવિપાક નિર્જરા પ્રતિ સમય પ્રત્યેક જીવને ચાલુ છે, પણ સંસારી જીવ આત્માના અજ્ઞાનને લીધે ઉદયમાં જોડાતા હોવાથી, એની સાવધાની સ્વરૂપમાં નહીં હોવાને લીધે, પોતાની હસ્તી જ્ઞાનથી જે પકડવી જોઈએ એ પોતાની હસ્તીનું જ ગ્રહણ નહીં હોવાથી, અને પોતાની અસ્થિ રાગમાં અને રાગના વિષયમાં સ્થાપેલી હોવાથી નવા કર્મનું બંધન થાય છે. એટલે વિપાક થયેલા કર્મની નિર્જરા નહીં ગણતા ત્યાં બંધન ગણ્યું છે. નવું બંધન નહીં થવાથી ત્યાં નિર્જરા ગણે છે. ત્યાં તો વિપાકમાં આવેલા તો ઘણા નિર્જરે છે, પણ જેનો વિપાક ન હોય એનો વિપાક વહેલો થવાની પણ ત્યાં સ્થિતિ ટૂંકાવાનું, સ્થિતિનું સંક્રમણ અપકર્ષણ પણ બને છે, સંક્રમણ પણ બને છે અને અપકર્ષણ પણ બને છે. કેટલીક પ્રકૃતિઓ અશુભમાંથી પલટીને શુભમાં આવી જાય છે અને કેટલીક પ્રકૃતિઓની સ્થિતિ ટૂંકાઈ જાય છે. એ બંને પ્રકાર ઉપયોગ સ્વરૂપમાં જોડાય અને તપ થાય ત્યારે બને છે. ત્યાં સુધી તો હજી એમ જ ચાલે છે, સંપ્રદાયોમાં તો હજી એમ જ ચાલે છે કે તપસા નિર્જરા કઈ છે, આ તપ કર્યું ને આ નિર્જરા થઈ, એવું માનવામાં આવે છે. નીચેલીએ છે જ્ઞાન સ્વભાવનું ભાન કરીને તેમાં ઉગ્રપણે સ્થિર થતા આહાર આદિની ઈચ્છા છૂટી ગઈ તેનું નામ તપ છે. કે જ્ઞાન સ્વભાવનું ભાન થવા ઉપરાંત ઉગ્રપણે સ્થિરતા થઈ, સામાન્ય સ્થિરતા નથી પણ ઉગ્ર સ્થિરતા થતા, ઉગ્ર સ્થિરતા ક્યારે થાય કે આત્મ સ્વરૂપનો અત્યંત રસ વધી જાય ત્યારે. આ એક બહુ મહત્વનું પ્રકરણ ગુપ્ત રહ્યું છે કે સ્વરૂપમાં લીનતા થવાનું કારણ શું. સામાન્ય રીતે જે ધર્મ કરવા ઈચ્છે છે એ રીતનું ઈચ્છે છે કે સ્વરૂપમાં ઉપયોગની લીનતા થાય તો સારું, પણ એવી ઈચ્છા પ્રાય સફળ થતી જોવામાં આવતી નથી. જે ધર્મ કરવા માગે છે એવા જીવો સ્વરૂપલીનતા ન ઈચ્છે છે. જેને એ ખ્યાલ આવ્યો છે કે સ્વરૂપલીનતા કરવા જેવી છે, અથવા સ્વરૂપલીનતા કરતા મોક્ષ માર્ગ ની અંદર અવાય છે, આગળ વધાય છે વગેરે વગેરે, મોક્ષ માર્ગ નું મુખ્ય કોઈ કાર્ય હોય તો એ સ્વરૂપમાં લીનતા કરવી તે છે. હવે એવું કાર્ય છે એ ઈચ્છા દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી ભાવના પણ સામાન્ય ભાવના ઈચ્છામાં ખટવાય છે અને એનું કોઈ પણ ફળ જોવામાં આવતું નથી. અનેક વાર જીવે ભાવ કર્યા છે, નથી કર્યા એવું તો નથી, અનેક વાર કર્યા છે. કહે છે કે એની પરિણતિનું જોર છે એ ઉપયોગને લઈ આવે છે. સુરેશભાઈએ પ્રશ્ન ચર્ચા કાઢી દીધું છે બેન શ્રી પાસે, એ વિશે બહુ સારો આવ્યો હતો છે, પણ એ વિષય અત્યારે પણ આપણે ત્યાં ઓછો ચર્ચાય છે. એ તે દિવસે પૂજી બેનશ્રીના ચર્ચામાં એ વિષય ચાલ્યો, એ તો અત્યારે ઓછો ચર્ચાય છે. ઉપયોગની ચર્ચા ને બીજી ત્રીજી ચર્ચા ચાલે છે, પણ પરિણતિની ચર્ચા નથી. બરાબર છે, વિદ્વાનોમાં પણ કેમ કે એ વિષય થોડો ગુપ્ત છે. એ વિષય પહેલો તો ક્ષયોક્ષમમાં પકડાવવો મુશ્કેલ છે કે આ પરિણતિ સૂચિત છે, કેમ કે પરિણતિ લબ્ધના પ્રકરણમાં છે અને બાકીના વિકલ્પ અને જ્ઞાનનો બહારનો વેપાર એ ઉપયોગના પ્રકરણમાં જાય છે. વિકલ્પ છે ઉપયોગનો વિષય છે, અને જીવનું જ્ઞાન પણ અન્ય અન્ય વિષયોમાં ઉપયોગાત્મકપણે જે પ્રવૃત્તિ કરે છે એ પણ બુદ્ધિગમ્ય થાય છે. લબ્ધ પરિણતિનો વિષય એટલો બુદ્ધિગમ્ય નથી મિથ્યા દ્રષ્ટિને, જેટલો ગમ્ય છે સમ્યક દ્રષ્ટિને. કેમ કે સમ્યક દ્રષ્ટિને તો ત્યાં સંવેદન છે, સમ્યક દ્રષ્ટિની લબ્ધ પરિણતિ સ્વરૂપાશ્રિત હોવાથી એને સ્વરૂપ સંવેદન ત્યાં છે અને એ મુખ્ય વેદન છે, રાવ્યાદીનું ગૌણ વેદન છે, તેથી તે સંવેદનને સમ્યક દ્રષ્ટિ સારી રીતે વેદે છે. સારી રીતે વેદે છે અને જાણતા નથી સારી રીતે, એ તો વિચારી શકાય એવું પણ નથી, સાબિત કરવાની જરૂર નથી. એટલે એ પરિણતિમાં જેમ જેમ ઉગ્રતા વધે છે તેમ તેમ ઉપયોગને સ્વરૂપમાં એકાગ્ર થવાનો પ્રકાર આપોઆપ ઈચ્છાની મદદ વિના આપોઆપ થવાનું બને છે. તો ત્યાંથી વિચાર આવ્યો કે જ્ઞાન સ્વભાવનું ભાન કરીને ઉપરાંત એમ લેવું છે. ભાન ન હોય એને તો તપશ્ચર્યાનો વિષય ચર્ચવાનો જ પ્રસંગ નથી, કે એને તપશ્ચર્યા ને નિર્જરા છે કે નહીં એ વાત જ નથી. જેને આત્માનું જ્ઞાન નથી, જેને સ્વરૂપ દ્રષ્ટિથી આત્માનું ભાન નથી, એને કોઈ પણ પ્રકારના તપથી નિર્જરા થાય છે, એ તો ચર્ચાની એરણ ઉપર પણ લેવા જેવો વિષય નથી. આને નિર્જરા થાય કે ન થાય, આને તપ કહેવાય કે ન કહેવાય, કે એ તો તપ જ નથી. શાસ્ત્રકારો એ તો એને બાળ તપ માં સ્થિતિ વાંચે, અજ્ઞાન ભરેલા બાળ તપ કીધું છે ને, અજ્ઞાન તપ છે અને અજ્ઞાની ને બાળ તપ માં એને વાત લીધી છે, એને બાળ તપ કીધા છે. પણ જેને સ્વરૂપનું ભાન છે એની પરિણતિ જેટલી ઉગ્ર થાય છે એટલો એનો ઉપયોગ સ્વરૂપમાં પરિણતિના બળને લીધે, પરિણતિના જોરને લીધે ઉપયોગ વારંવાર સ્વરૂપમાં લીન થાય છે. એ ઉગ્રતાથી જે એકાગ્રતાથી ધારા, જ્ઞાન ધારા એ ઉપયોગને ખેંચે છે. જે ઉપયોગ મોક્ષ માર્ગી જીવ ધર્માત્માનો પણ અન્ય અન્ય વિશ્વ નિમિત્તો પ્રત્યે લાગે છે, ભલે દેવગુરુ શાસ્ત્ર કોઈ પણ અન્ય નિમિત્તમાં લાગે છે, શુભાશુભ બંનેમાં લાગે છે, ચોથે પાંચમેનું છઠ્ઠે અશુભ નિમિત્ત નથી, તો પણ ત્યાંથી સ્વરૂપમાં આવવાનું શું કારણ છે? જેમ કે મુનિરાજને ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીનતા પ્રગટે છે, કે ક્ષણે ક્ષણે વિકલ્પ નથી કરતા લીનતા કરવાનું, ઓટોમેટિક દશા થઈ ગઈ, એનું શું કારણ? કે એનું કારણ એમની ઉગ્ર પરિણતિ છે. છઠ્ઠા ગુણ સ્થાનની પરિણતિ એટલી ઉગ્ર છે કે એક ક્ષણમાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થઈ જાય છે, પ્રત્યેક ક્ષણમાં વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થઈ જાય છે. એનું કારણ પરિણતિ છે. પરિણતિ તો શરૂઆતથી થઈ જવી જોઈએ, પરિણતિ તો સમ્યક દર્શન પહેલા થઈ જવી જોઈએ, ત્યારે ઉપયોગ આવશે. એ પહેલા તો ઉપયોગ નહીં આવે, સીધો ઉપયોગ નહીં આવે. સમ્યક દર્શન પહેલા પણ એવી ભાવના આવે છે જીવને કે મારો ઉપયોગ સ્વરૂપમાં લીન થા અને મને સ્વરૂપ લીનતા અને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થા. જ્યાં સુધી સ્વરૂપ લીનતા નહીં થાય ઉપયોગની, ત્યાં સુધી સમ્યક દર્શન પણ નથી. એટલો તો ખ્યાલ છે સમજણથી. એટલે ઉપયોગને ઈચ્છે છે, વાંછા કરે છે કે મારો ઉપયોગ સ્થિર થાય, પણ પરિણતિ તો લાવતો નથી. પરિણતિની હાજરી નથી અને ઉપયોગ જોઈએ છીએ, એ વાત કેવી રીતે બનવાની હતી? પહેલા પરિણતિ જોઈએ એમ છે. અને એ પરિણતિ જેટલી બળવાન, તો એમ દિવસે તો વાત ચાલે કે ઉપયોગ તો પતંગ જેવો છે, ઘડીક આમ ગોથું ખાય છે ને ઘડીક આમ ગોથું ખાય છે. બે દિશા છે ને, ડાબી જમણી, શુભ અને અશુભમાં ઉપયોગ પરિણમે છે, પણ દોર પરિણતિના હાથમાં છે. જો પરિણતિ બરાબર છે તો ઉપયોગ બરાબર ઉર્ધ્વ ગતિએ કામ કરશે, પરિણતિ ઢીલી છે તો શુભાશુભ ઉપયોગ પરિણમશે. પ્રેક્ટિસ વગર તો વિચારનું તો બહુ કઈ મૂલ્ય નથી. ખરેખર જેને એ ખ્યાલ નથી એ વિચારમાં બધા અટકે છે. જેને પ્રયોગ શું પ્રેક્ટિસ શું એની ખબર નથી એ બધા જીવો વિચાર વાંચન શ્રવણ મનન એમાં અટકેલા છે, અટકી જ જાય છે. અને સ્થૂળપણે કે સૂક્ષ્મપણે એવો અભિપ્રાય હોય છે કે આમ કરતા કરતા કોક દી લાભ થશે, એક દી લાભ થશે, આમાં પણ થોડોક થોડોક તો લાભ છે. છેવટે એવા બાના ગૂંથે કે ક્યાંક સંસ્કાર તો પડી જશે. રોજ સ્વાધ્યાય કરશો તો સંસ્કાર તો પડી જશે. પણ જ્ઞાનીઓ કે પણ ખરા કે સ્વાધ્યાય તો નિત્ય કરવો, સંસ્કાર પડવાનું કારણ છે. એવી ઈચ્છાથી કરે તો એને સંસ્કાર ન પડે, એવા અભિપ્રાયથી કરે તો ન પડે, આમ કરતા કરતા થાય એમ કરે તો ન પડે. એને પ્રયોગમાં આવે ત્યારે એનો વાસ્તવિક આગળ વધવાનો જે પ્રકાર છે, મુમુક્ષુતાની ભૂમિકામાંથી સમ્યક દર્શન પ્રત્યે આગળ વધવાનો જે પ્રકાર છે, એ તો પ્રયોગની ભૂમિકાથી શરૂ થાય છે. કેમ કે પુરુષાર્થ ત્યારથી શરૂ થાય છે, એ પહેલા પુરુષાર્થ નથી. ભલે વિચાર ગમે તેટલો ચાલે, પુરુષાર્થ નથી. પુરુષાર્થ માંગે છે, એ તો બહુ બેનસરનો મુખ્ય સૂત્ર છે. પુરુષાર્થ માંગે છે. જેમ સંસારમાં ડગલે ને પગલે પૈસાની જરૂર છે, એક વાત લીધી છે કે એમ મોક્ષ માર્ગમાં પર્યાય પર્યાય ડગલે ને પગલે એટલે પ્રતિ પર્યાય પ્રતિપદમ પુરુષાર્થની આવશ્યકતા છે. એ પુરુષાર્થ વિના એક ડગલું મોક્ષ માર્ગમાં આગળ વધાતો મિથ્યા દર્શન છોડવું અને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એમાં અનંતો પુરુષાર્થ લીધો છે. અને સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને સમ્યક દર્શન યુક્ત પરિણતિમાં રહેવું એથી વધારે પુરુષાર્થ નો વિષય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા કરતા સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી પરિણતિમાં રહેવું એથી વધારે પુરુષાર્થ નો વિષય છે. અને એ પરિણતિમાં જેટલો પુરુષાર્થ ઉગ્રહ એટલો ઉપયોગ નો વારંવાર થવાનો અંતરાળ છે એ ઘટે છે. એને અંતરાળ નો કાળ કહીએ, એ કાળ ઘટવાનું કારણ પરિણતિની ઉગ્રતા અને પુરુષાર્થ છે. એવી ઉગ્રતા થઈ જાય અને આહારનો ની ઈચ્છા ઉત્પન્ન થાય, છૂટી જાય એટલે ઉત્પન્ન થાય, તેનું નામ તપ છે અને તેનાથી નિર્જરા થાય છે. બાકી બધી તપની વાતો છે, જેમ વાતો એ વડા થાય ને પેટ ભરાય ને એમ બાકીના અજ્ઞાન ભરેલા બાળ તપથી કોઈ આત્માને નિર્જરા થાય કે આત્માનું કલ્યાણ થાય કે હિત થાય એવું કાંઈ બનતું નથી. બહુ આ વિષય એટલો બધો દૂર થઈ ગયો છે જૈન સમાજમાંથી. મંદિરમાં સુઈ જાય છે, કલકત્તા ગયા હતા, મંદિર તો કેમ પહેલે માળે હતો, નીચે તો સુઈ જાય છે ને, ખાસ કરે તો મંદિરમાં સુઈ જાય. અમે વાંચન કરી ને પૂજા કરતા ને પૂજા કરી એટલે થોડુંક નીકળવામાં અડધી પોણી કલાક પછી નીકળવાનું થાય, 9:30 વાંચન પૂરું થાય, 10:15 મંદિરમાંથી નીકળ્યા. એકવાર અષ્ટમી કે 14 મોટી તિથિ હોય ત્યારે ઉપવાસ કરે ને પર્યુષણમાં, તો 7-8 જણા નીચે ફૂટેલા, કોઈ આ આડા અવળા વ્યવસ્થિત નહીં, આ કેમ અહીંયા અત્યારે ફૂટા છે, આ બધા ઉપવાસી છે. અરે આધે શું કહેવાય, આ બધા ઉપવાસી માણસો છે, સુતા છે, એને અશુભ બંધન થાય છે એ ખબર નથી. શુભાશુભ બંધન ની જેને ખબર નથી એને બંધરહિત થવાની ખબર કેવી રીતે હોય? આ બંધ પણ હોય એને મોક્ષ માર્ગ ની ખબર ક્યાંથી હોય? કઈ ખબર ન હોય, કાં તો ભેગા થઈને કઈક પાના ટીપે આવડી દુકાન ઉઘાડી રહ્યો તો દુકાને બી જાય, કાંઈ ને કાંઈ ને ઉપયોગ બીજે નહીં તો શું થાય? ઉપયોગ એને અસાતા થાય ત્યાં લાગવા માંડે તો ત્યાં એને અશુભ બંધન થાય. અસાતામાં ઉપયોગ લાગે ભૂખની વેદનામાં તો એ અશુભ પ્રકારના કર્મ બંધાય. અરે આ ભૂખ લાગી છે પણ આ તો ઉપવાસ છે, ભૂખ તો લાગે છે પણ ખાવું નથી, ખાધું નથી, ખાવું નથી, ખાધું નથી, એ અશુભ બંધાય. ને બીજા પ્રવૃત્તિ કરે અશુભની તો અશુભ બંધાય. સ્વાધ્યાય આદિ કરે તો હજી બીજી વાત છે કે શુભ પ્રકૃતિ નું બંધન છે, પણ નિર્જરા છે એ વાત તો એમાં છે જ નહીં. કેવું
સપના બધા વિધાન
હોય છે, પરિણામે બંધ છે. વિધાન એટલે કથન, વિધિ નું કથન તેનું નામ વિધાન. વિધાન એટલે શું કે વિધિ નું કથન તેનું નામ વિધાન. વિધાન તો કથન છે, પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે, એ તો સીધી વાત છે. અબંધ પરિણામે મોક્ષ છે, અબંધ પરિણામ સિવાયના કોઈ પણ પ્રકારના પરિણામથી બંધન છે, ત્રીજી વાત જ નથી. પરિણામ માંથી ત્રીજી કોઈ વાત બને, બંધે ન થાય ને અબંધે ન થાય ને કઈક બીજું ત્રીજું થાય એવું તો કોઈને બનતું નથી, બનવાનું નથી, એ તો પરિસ્થિતિ નથી. તપની તપનો ખુલાસો કર્યો છે ગુરુદેવે, સંપ્રદાયમાં જે ચાલે છે એનો ખુલાસો કર્યો છે કે ભાઈ તપ નથી, એને તપ માનીને મિથ્યાત્ને દ્રઢ કરશો નહીં. તપ નથી છતાં તપ માન્યું એ માન્યતાની અપેક્ષા જ્યાં લાગુ પડી ત્યાં ધર્મ નથી, ત્યાં ધર્મ માન્યો એ ધર્મ સંબંધીનો મિથ્યાત છે. નામ છે. સુખ તો બંધાણું ને, પણ આ મિથ્યાત્મ પાછું બંધાણું એનું શું તને, કે એનો તો તું હિસાબ કરતો નથી. એ સૌથી મોટું અશુભ છે. કોઈ એમ કે અમને તો કઈ અશુભ પ્રકાર નથી બનતો, અમે તો મંદિરમાં જઈએ, માળા ફેરવીએ, ફલાણું કરીએ, વિધિ વિધાનમાં જોડાઈએ, લ્યો ઠીક, એટલે અમને કઈ અશુભ ભાવ, અમને તો ખબર નથી પડતી કે આ દિવસ ગયો. પણ જેનાથી ધર્મ નથી એનાથી ધર્મ માન્યો એનું શું, જે શુભ ભાવથી કર્મ બંધન છે એનાથી તે મોક્ષ માન્યો એનું શું, બંધન થી મોક્ષ માન્યો એનું શું, કે એ તો ઉલટું છે. એ મિથ્યાત્ના બંધનને તો કોઈ વિચારતું એ સુદ્ધા નથી. કેનાર ને અજ્ઞાન છે માટે ઊંધું કે છે, મોક્ષ માર્ગ નું એને જ્ઞાન નથી. એટલે અજ્ઞાન ને પોતે જે સમજો છે, જે માણસ જે સમજો હોય કે ને, કુવામાં હોય અવાડામાં આવે, જે સમજણ અનુસાર કથન કરશે એને સમજણ જ નથી શું કરે. અથવા એને અજ્ઞાન થી એમ સમજણ છે કે આ તપ છે, આનાથી નિર્જરા છે, આનાથી ધર્મ છે, તો એમ જ કહેશે બીજાને, પણ એમ જ સમજાવશે. પોતે મિથ્યાત્મમાં દ્રઢ થશે અને બીજાને મિથ્યાત્ થવામાં નિમિત્ત થશે. ઠીક છે, તમારે કઈ કરવું નહીં આ નિમિત્તે, હાલો હે, તમારે છટક બારી મળે એમ કે તમ લાડવા ખાવા ને મોક્ષે જવું, હોનગઢ વાળા ને લાડવા ખાતા ખાતા મોક્ષે જવું છે, નહીં મોક્ષ મળે એમ. એ તો ગમે એ તો સુકાઈ જાય, દેહાંત પ્રાણ જાય, લાભ થવાનો પ્રશ્ન નથી. ગુરુદેવ તો એ સમજાયું કે તું પહેલા તને સમ્યક મિથ્યાત નો પ્રશ્ન સંભાળ, તને મિથ્યાત ન થાય, ક્યાં થાય ને ક્યાં ન થાય એ વાતને પહેલા તું તપાસી લે, એને સમજી લે, અને એ સમજણ પછી તારે જે આદર હોય એ આદર, એમને ભાંગડે ધર્મ કરવા જઈશ તો ધર્મ તો નહીં થાય પણ મિથ્યાતની દ્રઢતા વધારે થઈ જશે. મિથ્યાત તો છે, એના તીવ્ર થશે, દ્રઢ થશે, અને કોઈ સાચું કહેનાર મોક્ષ માર્ગી મળશે તો તને એનો નિષેધ આવશે કે નહીં નહીં આમ ન હોય, અમે બધું કરીએ છીએ બરાબર છે. એ નિષેધ આવવાનું કારણ તારું મિથ્યાતનું બળવાનપણું છે. મિથ્યાત જોર કરે છે ત્યાં, અને એ સાચી વાતનો નિષેધ કરે છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે એમાંથી. પચાવવો તો અઘરો છે, ઉપદેશ પચાવવો અઘરો છે, ન પચે તો રોગ પણ થાય, ખાવા જાય ને ન પચે તોય તકલીફ થાય, અને આ નહીં પછે એમ સમજીને હડસેલો મારે અનાદર કરે તોય નુકસાન. એ વાત છે, જવાબદારી છે. ધર્મ કરનારની અને નહીં કરનારની બધાની જવાબદારી છે, પોતાના હિત હિતની તો જવાબદારી છે જ. કોઈ એમ કહે કે વેપાર કર્યો નફા નુકસાન ના અમે જવાબદાર નહીં, એવો વેપાર ક્યાંય થતો નથી. તમારા ઉપયોગ નો પરિણામ નો વેપાર ચાલે છે, અને તમે કહો કે એના નફા નુકસાન ની જવાબદારી અમે ન સંભાળીએ, કે એ નહીં ચાલે. કુદરતના ઘરમાં તો નહીં ચાલે, માને તો આવશે ને નહીં માને તોય આવશે. બહારમાં હઠ કરીને આહાર આદિ છોડે અને અંદરમાં શાંતિનું ભાન ન હોય તે તો અજ્ઞાન તપ છે. હવે શું કહે છે કે જે કોઈ સંપ્રદાયમાં વ્રત તપ ત્યાગ આદિ અજ્ઞાનપણે કરવામાં આવે છે એમાં મુખ્ય કયો ભાવ કામ કરે છે કે જીવમાં હઠ જે માયાની પ્રકૃતિ છે, અસરળતાની પ્રકૃતિ છે, જીદની પ્રકૃતિ છે, જીદ સરળતાથી વિરુદ્ધ છે, એવી એક હઠ નામની જે પ્રકૃતિ છે એ કામ કરતી હોય છે આમાં. હઠીલા માણસ કોઈનું માને નહીં. આ કહે છે કે ભલે શરીર કામ કરે કે ન કરે, ભલે સમ્ય જ્ઞાનીઓ આ પાડે કે ન આ પાડે, જ્ઞાનીઓ ગમે તેમ, મારે તો આ કરવું કરવું ને. અસાતા વેદાય તો વાંધો નહીં, પ્રતિકૂળતા આવે તો વાંધો નહીં, ગમે તેમ થાય હું તો આ કરી શકીશ. હઠથી કરે છે બહુભાગ તપ ત્યાગ જે અજ્ઞાનપણે કરવામાં આવે છે એની પાછળનો કોઈ મુખ્ય ભાવ હોય તો હઠની પ્રકૃતિ વાળો ભાવ છે. અને એ મેં બહુ સૂક્ષ્મ અવલોકનથી જોયું છે કે અજ્ઞાનપણે જે લોકો તપ કે સંયમ કે વ્રતાદિ કરતા હોય છે એની પ્રકૃતિમાં હઠ છે કે નહીં, કે લગભગ હઠીલા માણસો જ એમ કરતા જોવામાં આવ્યા છે. આમ બહુ બારીકાઈ છે અવલોકન કરેલું છે પ્રકૃતિનું, લગભગ એ પ્રકૃતિ વાળા હોય. ફળ નીગો છે એનું કારણ પણ એ જ છે કે માયાનું ફળ તીરી, એટલે ત્યાં મિથ્યા દ્રઢ થવાનું કારણ પણ એ જ છે. જીભ થી અડથી કરેલું જે તપ એમાં મિથ્યા દ્રઢ થવાનું કારણ એ છે કે એને તો માયાનું જોર વર્તે છે એમ છે.
ખરેખર
એટલે સરળતા છે એ સમ્યક દર્શનનો નજીક લઈ જનારા પ્રકાર છે. મુક્ષુતામાં પણ જે સરળતા છે એ સમ્યક દર્શનની નજીક લઈ જનારો પ્રકાર છે. અને એમાં પણ જેટલો હઠ ને જીદનો પ્રકાર છે એને સમ્યક દર્શનથી દૂર લઈ જનારા પરિણામ છે. કેમ કે માયાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એ તીવ્ર ન થવી જોઈએ. એકદમ સરળ, એકદમ સરળ, જેટલી સરળતા એટલો પ્રતિબંધ ઓછો છે આગળ વધવામાં, અને જેટલી અસરળતા એટલો જ આગળ વધવામાં પ્રતિબંધ છે. બહુ વિચાર મારી બહુ
ઊંડાણમાં શું પડ્યું ખબર ના પડે ઉપર.
અહીંયા અહીં શબ્દ આવી ગયો છે, આપણે એ લીધું છે આમાં નિર્ભ્રાંત દર્શનમાં એ વાત લીધી છે. જ્યાં સમ્યક દર્શન પહેલા નિર્ણય કરવો છે ત્યાં હઠ નથી, એ વિશે એક જગ્યાએ સ્પર્શો છે, એ જગ્યાએ વાત લીધી છે. બહારમાં હઠ કરીને આહાર આદિ છોડે ધર્મને બાને, અને અંદરમાં આત્માની શાંતિનું ભાન ન હોય, એને આકુલતા થાય, માને કે મેં તપ કર્યું, ઘણું સહન કર્યું, હું તો સહન કરું છું, આ તપ કરીને ઘણો સહન કરું છું, એ છે કે ભાઈ એ ધર્મનો તો એ રસ્તો નથી, ઉપાય નથી. એ બધા હઠથી તો અઘોરીએ તે વિષ્ટાને ખાય છે અને છરીના કાપા મૂકે છે અંગ ઉપાંગ ઉપર, શરીરથી મૂકે છે કે નહીં, શેનાથી કરી શકે છે એ બધા બધું હઠીલા માણસો કરી શકે છે. સામાન્ય માણસનું કામ નથી, એ પૈસો દો એક ત્રાંબ્યા હાથું કરે હઠ, ઘણો હઠ વાળો પ્રકાર છે. તે અજ્ઞાન તપ છે, અજ્ઞાનીને બાળ તપમાં તો મિથ્યાત્વ આદિ પોષાય છે અને સ્વજીવની હિંસા થાય છે, હિંસા થાય છે, પોતાની હિંસા કરે છે. તપ કરે ને એટલે હિંસા કેવી રીતે કરે છે? એ તો બધું છોડી દે છે, છકાય જીવથી ના એની હિંસાથી તો દૂર રહે છે, તપ કરતા છકાય જીવોને બચાવે છે, કે છે કે પોતાની હિંસા કરે છે. જે પોતાને મારવામાં નિર્દય છે એ બીજાને બચાવે છે, એ વાત કેવળ હાસ્યાસ્પદ છે. જેમ કોઈ ભીખ માંગતો માણસ એમ કહે કે હું આખા જગતને દાનથી નવરાવી દઉં, એટલું દાન આપું કે બસ કોઈ કોઈ ગરીબ ન રહે, કોઈને કોઈની લાચારી ન રહે. પણ હવે તું તો ભીખ માંગે છો, તું લાચારી કરે છો અને આખા જગતને બધાને શ્રીમંત કરી દઉં, એટલું દાન આપું. એમ જે મિથ્યાથી પોતાના આત્માની હિંસા કરે છે એ જગતના જીવોને બચાવવાનો આગ્રહ રાખે છે, અહંકાર સેવે છે, એ કેવળ હાસ્યાસ્પદ વિષય છે. કેવી રીતે બની શકે?
હે,
દાન આપશે જેને સાચું તત્વ સમજ્યા છે એ પૈસાથી પોતાને ભિન્ન જાણશે, પછી એ પૈસાનો ઉપયોગ સન્માર્ગે થાય તો એમાં મને કઈ હવે મમતાનું દુઃખ થાય એવું નથી. એ મમતા છોડીને સાચું દાન એ કરશે. બીજા જીવો દાન તો કરશે પણ આ મેં કર્યું એ વાત છૂટશે નહીં. એ કેવી રીતે છોડી શકશે? મેં કર્યું એ વાતને છોડવી કઈ રીતે? કે એની ભિન્નતા જાણ્યા વિના છૂટી શકે? તો કાલ ઉપર કાલ જોવા ગયા એટલે એવું લાગ્યું કે આ તો ઘણું દાન કરે છે. પીપરલામાં એક સતાંબર મંદિર ના શબ્દ બંધાય, પીપરલા બંધાય કીર્તિધામ, કીર્તિધામ એ કોઈ માણસ 1 કરોડ રૂપિયા ખર્ચે છે. વિચાર આવ્યો હતો કે સામાન્ય રીતે સિનેમા નો ધંધો જૈન વાણિયા તો ન કરે, દુનિયા આખી ને બગાડવાનું કોઈ સાધન હોય તો વર્તમાનમાં સિનેમા છે. ત્યાં જ વિચાર આવ્યો આ વિચિત્રતા. 1 કરોડ નું દાન આપશે તો લોકો એમ કહેશે ઓહો 1 કરોડ આપ્યા, 90 લાખ તો ખર્ચાઈ ગયા એમ કે છે. લગભગ તૈયારી થઈ ગઈ છે, પ્રતિષ્ઠા છે થોડા દિવસો. ક્યાંથી આવ્યા એ 1 કરોડ? ઘાણ નીકળી ગયો કઈક નો
એમાં,
આખા સમાજ ની અંદર કુસંસ્કારો રેડવાનું જે સ્થાન છે એનો વિશાળ પાયા ઉપર જે વ્યવસાય છે એનું પાપ બહુ જબરદસ્ત મોટું છે, બહુ મોટો પાપ છે. ચાલે છે વાત, એટલો એક વખત દાન નો વિચાર કર્યો હતો ને, ક્યાંથી લાવશ તું એ સવાલ છે. કેટલાને તું પ્રતિકૂળતા, કેટલાને નુકસાન, દ્રવ્ય ભાવે એ બધું કાંઈ એનો વિચાર છે કે દાન દીધો એનો એક જ વિચાર છે? ને એક સાઈડ જોવાનો આ વિષય નથી. સાંગોપાંગ નિર્દોષતાનો માર્ગ છે આ. સમ્યક માર્ગ કોને કયો? તો જગતમાં એવું ઘણું હાલે છે, તો મુસલમાનો દાન દે ને એનો મકબરો જોવો 1.5 કરોડ નો જોવો હોય તો આરસ નો હાઈ ક્લાસ મસ્જિદો બંધાવે છે કે 1 કરોડ રૂપિયા ને. કોઈ કરોડ ની મસ્જિદ બંધાવે કે કોઈ કરોડ નું મંદિર બંધાવે, સમ્યકતા ની કિંમત છે. સમ્યકપણો શું છે એની કિંમત છે. બાકી તો ચાલે છે, દુનિયામાં બધું ચાલે છે. જેને જીવો રાગ તીવ્ર થાય કાર્ય કરે. આ સાંજે તાજમહાલ બંધાયો કે નહીં પત્ની પાછળ, એને એ વાત તીવ્ર થઈ ગઈ. કરોડો એમાં નાખ્યા એ વખતે, ખાલી ખબર જ નાખ મને એથી હું થઈ ગયો. પરિપૂર્ણ નિર્દોષ થવું છે, ચારે બાજુથી નિર્દોષ થવું છે, એને તો બધો વિવેક કરવો પડે છે. એમ કઈ એક બાજુ ગમે એટલો ઢળી જાય એટલે ધર્મ થઈ ગયો, એ જૈન દર્શનમાં વિષય નથી. તું તપ તપે છો ગમે એટલો, હુકાઈ જા મરી જા ગમે તે થાય, તપ તપતા અજ્ઞાનપણે બાળ તપથી તારા જીવની હિંસા થાય છે. પરમાત્મ પદનો કચ્છર ઘાણ કાઢી નાખવાની વાત છે મિથ્યાતની અંદર. બહારમાં એક કબૂતર જેવા ભોળા પક્ષીનું કોઈ ડોકો મળે તો સહન ન કરીએ કે શાંતિ ભરી છે એનો ઘાણ કાઢીને અશાંતિ મિથ્યાતની ઉપજાવે છે. એમને નથી મિથ્યાતની અશાંતિ આવતી. શાંતિ ભરી છે એટલી અનહદ શાંતિ ભરી છે, શાંતિ ક્યાંથી ઉભી થાય છે? તો એ શાંતિને ખૂન કરીને અશાંતિ ઉભી થાય છે, એમને થતી ગઈ. એ સ્વજીવની હિંસા થાય છે ને તેવા તપથી તો એને કર્મ બંધાય છે. મુક્ત થવાનો તો પ્રશ્ન નથી, પણ કર્મ બંધાય છે. અને એ મિથ્યાતના આકરા કર્મ છે જીવને પરંપરા એ નિગોદમાં લઈ જનારા છે. તો દ્રવ્યલિંગી સુધી વાત લીધી, નગ્ન દિગંબર થઈને દ્રવ્યલિંગી થાય, જાય એકાદ ભવ સ્વર્ગનો કરે ગ્રેવેક પર્યંત એકેન્દ્રીમાં જાય. પૂજામાં તો આવે છે મિથ્યાત સહિત કદાચ શું ભાવથી દેવ થઈશ એકેન્દ્રીમાં થતા જતા વાર નહીં લાગે. કેમ કે અસંગ તત્વની બુદ્ધિ થઈને સંયોગી દ્રષ્ટિ છૂટીને ત્યાં સંયોગમાં એટલો બધો રસ લઈ લઈશ તું સંયોગી દ્રષ્ટિથી એકેન્દ્રી સ્થિતિ આવી જશે. મિથ્યા દ્રષ્ટિ બહુભાગ જીવો એકેન્દ્રીમાં જાય છે. જે પદ લીધું છે એમાં બહુભાગ એ પરિસ્થિતિ છે. એક તો મિથ્યાત અહીંયા પણ જુઓ ને, પૈસા વધે છે શું દશા થાય છે? પૈસા વાળાની દશા અહીંયા લગભગ શું થાય છે? કોકને છોડીએ તો એ તો અહીંયા તો ત્યાંથી વધારે છે. દેવલોકમાં તો અહીંથી ઘણું છે, આ તો કાંઈ નથી એની પાસે, એટલું બધું વધારે છે. તીવ્ર સ્થિતિ વિના રહીએ ને. સ્વામી કાર્તિકેયાનું પરીક્ષા ગાથા 143 ઉપર ના પ્રવચન તમારે લગભગ કાર્તિક સ્વામી નો ગ્રંથ આવી જશે ટૂંકામાં. ઘણી ગાથાઓના બોલાવી ગયા છે. નમો અર્યંતાણમ એમ બોલે, પણ અર્યંતનું સ્વરૂપ જાણે નહીં તો તેનો કઈ લાભ થાય નહીં. જે રેકોર્ડ બોલે છે તેમ તે જીવ સમજ્યા વિના બોલે છે તેમાં કાંઈ ફેર નથી. રેકોર્ડનું બોલવું અવાજ વગાડે છે કે નહીં? નમો અર્યંતાણમ ને રેકોર્ડ અત્યાર વાગે છે, વાજાને કેટલો લાભ થાય? થાય કે ન થાય? કઈ ભૂતગળ પરમાણુ ને કઈ ન થાય? એ તો જડ છે બિચારા, એને નથી લાભ નો ખબર નથી. નુકસાન લાભ નુકસાન જેવો વિષય છે નહી એને. નમો અરિહંતાણમ એમ બોલે પણ અરિહંત નું સ્વરૂપ જાણે નહીં. કેવા નિર્દોષ પરમાત્મા છે, જૈન પરમેશ્વર નું સ્વરૂપ શું છે, એમની નિર્દોષતા ને વિતરાગતા ને તો જાણે નહીં. ખાલી જોયું પ્રતિમાઓ બધા આવી ગયા છે, મુગટ ને ખાને કુંડળ ને બધું એક ભાઈ લગાડતા હતા, એ બધા જોવા લઈ ગયા હતા, બધા પ્રતિમા જોવા લઈ ગયા હતા, ચાંદીના પતરા જેવા હતા, મુગટ ચાંદી હોય મુગટ ને કાને કુંડળ લટકાડતા હતા, મુગટ લટકાડતા હતા. વિતરાગ ની પ્રતિમા ને જેવો શૃંગાર ચાહેલું તો કેવું ચાહેલું છે, સ્વરૂપ ની ઓળખાણ નથી. એનું કારણ શું, એમ થવાનું કારણ શું, એ સ્વરૂપ ની ઓળખાણ નથી. નહીતર આટલો મોટો અનાદર કોઈ કરે નહી, કરવા દે નહી, પણ સ્વરૂપ ની ખબર નથી, અરિહંત ના સ્વરૂપ ની જ ખબર નથી. જે પિતાજીએ જિંદગી ભર બીડી ન પીધી હોય, એના મોઢામાં બીડી રહી ગયો એવો ફોટો કોઈ ચિત્રાવે એના ઘરે, એવી રીતે ચિત્રાવે, અપમાન છે, બહુ મોટું અપમાન છે. કે એમણે તો જિંદગી આખી તમામ વ્યસનોનો નિષેધ કર્યો હતો, જેને જેનો નિષેધ કર્યો એને તમે હાથમાં પકડાવાય નહીં, આ તો તમે મોઢામાં પકડાવો છો. કેટલું
વિચિત્ર,
ગ્રહણ કરીને કેવી રીતે બતાવો, એ તમે એનો ત્યાગ બતાવો તો છોડી દીધું એમ નથી થાય, એને એ દાગીના ન પહેરાવો તો છોડ્યું એમ નક્કી થાય, પહેરાવો ને છોડ્યું કેવી રીતે નક્કી થાય, પહેર્યું એમ નક્કી થાય કે છોડ્યું એમ નક્કી થાય, તો એ પહેરે છે,
આપણે પહેરવા,
એ પહેરે છે તો આપણને શું વાંધો, એમ થશે, એમને પહેરે ભગવાન જેવા ભગવાન પહેરે તો આપણને શું વાંધો, એમ થશે એમાંથી. તો પછી એમ કરો કે પિતાશ્રીએ બીડી છોડી દીધી હતી, પણ છતાં બીડી વાળો એટલા માટે એને ફોટો ચિત્ર એવો છે કે એનો એને ત્યાગ કર્યો હતો એ બતાવવા માટે, હે ત્યાં એમ નથી દલીલ કરતા, હે એ તર્ક ત્યાં નથી લગાવતા, ભાઈ શોભે નહીં આપણને, હે એવો દેખાવ શોભે નહીં, એ તો કોમન સેન્સ ની વાત છે, સામાન્ય બુદ્ધિ નો વિષય છે. એમાં કોઈ તત્વજ્ઞાન ની તીક્ષણ ને સૂક્ષ્મ બુદ્ધિ નથી ચલાવવી પડે, એવો તો એકદમ સામાન્ય બુદ્ધિ નો વિષય છે. ગમે તેટલું તત્વજ્ઞાન શાસ્ત્ર માં હોય ને એનું અધ્યયન ગમે એટલું હોય, પણ જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં આવો કઈક ને કઈક મોટો છબરડો વિડ્યા વિના રહેતો નથી, આવી જ જાય છે ગમે તે સંપ્રદાય હોય પછી. કેમ કે અંતરબાહ્ય જે નિર્દોષ માર્ગ છે એની પ્રણાલિકા જેવી છે, કોઈ જૈન પરમેશ્વરે નક્કી કરેલી પ્રણાલિકા છે, જિનેન્દ્ર દેવ થી નિશ્ચિત થયેલો વિષય છે, વ્યવહાર નિશ્ચય બંને, અને બંનેનો સુમેળ ને સુયોગ કેવા પ્રકારે હોય છે એ બધું નિશ્ચિત થયેલો વિષય છે એકદમ. એમાં જરા પણ ફેરફાર કરવો એટલે જીન આજ્ઞા ઉપર પગ મૂકવા જેવો વિષય છે. દેશકાળથી કોઈને કેદ કરવાનો પ્રશ્ન નથી, કાળની કોટડીમાં ધર્મને કેદ કરી શકાતો એવું, કોઈ પણ ચીજ વિજ્ઞાનમાં કઈ કાળથી ફેરફાર થાય છે, આ તો વસ્તુનું વિજ્ઞાન છે, કેવી રીતે ફેરફાર થાય. નમો અરિહંતાણમ એમ બોલે પણ અરિહંત નું સ્વરૂપ જાણે નહીં તો તેને કઈ લાભ થાય, લગાડે છે હીરા જેવું લગાડે છે, એ શું છે,
તિલક છે,
હીરા જેવું ચમકતો હોય છે,
એક માણેક પણ માણેક એવું નીચે લીલું હોય છે, લટકતો ચકચકાટ હોય છે, શંકર નું ત્રીજું લોચન નથી, એ તો પ્રદેશે પ્રદેશ થી થયેલો, સર્વ પ્રદેશે જ્ઞાન નિરાવરણ થઈ જાય છે, એક કે એક પ્રદેશે નિરાવરણ થાય છે, કેવી જગ્યાએથી ઓછું ઊણું જાણવાનો પ્રશ્ન નથી. સળંગ કેવળ જ્ઞાનની સર્ચ લાઇટ પૂરા ચૈતન પિંડની અંદર નિરાવરણ રીતે પ્રકાશિત થાય એ કેવળ જ્ઞાન છે. ભગવાનના અંગ ઉપર ન હોય દિગંબરમાં ને, એ તો સમોસરણમાં અષ્ટ પ્રાતિહાર છે, 34 અતિશય અને અષ્ટ પ્રાતિહાર છે, તો સમોસરણમાં સાક્ષાત તીર્થંકર બિરાજમાન હોય ત્યાં થાય, પણ એમના અંગ ઉપર કઈ ના લાગે, બહાર તમે ગમે તે શું ભાવ, મંદિરમાં તમે સોનું લગાડો, હીરા લગાડો, ચાંદી લગાડો, જેટલો તમારો લોભ ઓછો કરવો એટલો કરીને કરો, મંદિરને શણગારો, ભગવાન ને કઈ ના થાય. એમ ફેર છે, એ ફેર છે, કહે છે કે સમજીને જે કઈ ભાષા થાય છે તો એની પાછળ સમજણ વાળો ભાવ છે, ભાષાની કિંમત નથી, ભાવની કિંમત છે, ભાષા પાછળ કયો ભાવ કામ કરે છે એમ અહીંયા લેવું છે, નહીતર તો રેકોર્ડમાં અને બીજામાં કાંઈ ફેર નથી. જો સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પણ પ્રતીત થાય અને પૂર્ણ પાપ તથા અલ્પજ્ઞતાની રુચિ મળે. આ ક્ષયોપશમ ઉપર મોહ થાય છે એ અલ્પજ્ઞતાની રુચિ છે. જ્ઞાનીને ગમે તેટલો પોતાનો કે પરનો ક્ષયોપશમ હોય એની મહિમા આવતી નથી, જેમ પુણ્યની મહિમા નથી એમ ક્ષયોપશમની વિદવત્તાની મહિમા જ્ઞાનીને હોતી નથી. વિશેષ